એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું.
નમસ્કાર.
આજે આપણે એક એવા પુસ્તકની ચર્ચા કરવાના છીએ જે આમ તો જુઓ તો ખરેખર આપણી સમજને હચમચાવી નાખે એવું છે.
હા, ખાસ કરીને જેન્ડર વિશેની આપણી જે ધારણાઓ છે ને એના વિશે.
બિલકુલ. સ્ત્રી હોવું, પુરુષ હોવું, એનો અર્થ શું? આ બધા સવાલો પર નવેસરથી વિચારવા મજબૂર કરતું પુસ્તક. હું વાત કરી રહ્યો છું જુડિથ બટલરના બહુ જ પ્રખ્યાત અને હા, ક્યારેક વિવાદાસ્પદ પણ ગણાયેલા પુસ્તક જેન્ડર ટ્રબલની.
ચોક્કસ. આવ્યું તો 1990માં, પણ એની વાતો આજે પણ એટલી જ કદાચ વધુ પ્રસ્તુત લાગે છે.
સાચી વાત છે. અત્યારે જેન્ડર ઓળખ, અભિવ્યક્તિ, સમાનતા, આ બધી જે ચર્ચાઓ દુનિયાભરમાં ચાલી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક આ પુસ્તકના વિચારોનો પડઘો સંભળાય છે જ.
હા, એટલે જ મને લાગે છે કે આ પુસ્તક શું કહેવા માંગે છે એ સમજવું બહુ જરૂરી છે. ઘણીવાર આવા એકેડેમિક પુસ્તકોની ભાષા થોડી અઘરી હોય છે, એટલે સામાન્ય લોકો સુધી એના વિચારો પહોંચતા નથી.
એટલે આજનો આપણો પ્રયાસ એ જ રહેશે કે બટલરના મુખ્ય વિચારો શું છે એને આપણે ઊંડાણપૂર્વક તો સમજીએ, પણ સાવ સરળ ભાષામાં. તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ ચર્ચા. પહેલા લેખકથી શરૂઆત કરીએ. કોણ છે આ જુડિથ બટલર અને એમનો દ્રષ્ટિકોણ આટલો અલગ કેમ મનાય છે?
જુડિથ બટલર એક અમેરિકન ફિલોસોફર અને જેન્ડર થિયરિસ્ટ છે. એમણે લાંબો સમય યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલેમાં ભણાવ્યું છે. એમની પીએચડી તો ફિલોસોફીમાં છે, યેલ યુનિવર્સિટીમાંથી.
ફિલોસોફીમાંથી જેન્ડર સ્ટડીઝમાં? રસપ્રદ.
હા, પણ એમનું કામ ખાલી જેન્ડર પૂરતું સીમિત નથી. નારીવાદ, ક્વિયર થિયરી, રાજકીય સિદ્ધાંત, આ બધા ક્ષેત્રોમાં એમનું મોટું પ્રદાન છે.
અને એમના વિચારો પર કોનો પ્રભાવ રહ્યો છે? કારણ કે કોઈ પણ વિચારક શૂન્યાવકાશમાં તો નથી વિચારતો હતો, ખરું ને?
સાચી વાત. એમના પર પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમનો ઘણો પ્રભાવ છે, ખાસ કરીને ફ્રેન્ચ વિચારકો જેમ કે મિશેલ ફુકો.
ફુકો, જેમણે સત્તા અને જ્ઞાનના સંબંધોની વાત કરી હતી.
હા, એ જ. ફુકોએ કહ્યું હતું કે સત્તા કેવી રીતે ભાષા, સંસ્થાઓ અને આપણા શરીર દ્વારા કામ કરે છે. બટલરે આ જ વિચારોને જેન્ડરના અભ્યાસમાં લાગુ પાડ્યા. આ સિવાય સિમોન ડી બોવર, જેમણે કહ્યું હતું કે સ્ત્રી જન્મતી નથી, બનાવાય છે, એમનો પણ પ્રભાવ છે. ફ્રોઇડ, લાકાન, ડેરિડા જેવા બીજા ઘણા વિચારકોના સંદર્ભો એમના લખાણમાં જોવા મળે છે.
ઓકે, તો એમની વિશિષ્ટતા શું ગણવી? એમણે એવું શું નવું ઉમેર્યું આ બધામાં?
એમની સૌથી મોટી ખાસિયત એ છે કે એમણે ફિલોસોફીના જે વિઘટનવાદી સાધનો છે ને, એનો ઉપયોગ કરીને નારીવાદની જ કેટલીક મૂળભૂત ધારણાઓ પર સવાલ ઉઠાવ્યા.
જેમ કે
પહેલા નારીવાદમાં સેક્સ એટલે કે જૈવિક લિંગ અને જેન્ડર એટલે કે સામાજિક લિંગ, આ બે વચ્ચે સ્પષ્ટ ભેદ કરવામાં આવતો હતો.
હા, એ તો જાણીતી વાત છે. સેક્સ એટલે બાયોલોજી અને જેન્ડર એટલે સમાજે જે ભૂમિકાઓ નક્કી કરી એ. બરાબર.
સેક્સને કુદરતી અને જેન્ડરને સાંસ્કૃતિક ગણવામાં આવતું. બટલરે આ જ કુદરતી સેક્સના વિચાર પર પ્રશ્નાર્થ મૂક્યો.
એમણે સેક્સને પણ સાંસ્કૃતિક કહ્યું? કેવી રીતે?
એમની દલીલ એવી છે કે આપણે જેને કુદરતી જૈવિક શરીર કહીએ છીએ એને પણ આપણે ભાષા અને સાંસ્કૃતિક ખ્યાલો વગર સમજી જ નથી શકતા. આપણે શરીરને જોઈએ છીએ ત્યારે પણ આપણી સમજ પર સંસ્કૃતિના ચશ્મા તો ચડેલા જ હોય છે. એટલે એક રીતે સેક્સનો ખ્યાલ પોતે પણ સાંસ્કૃતિક રીતે નિર્મિત છે.
આ તો ખરેખર વિચારવા જેવી વાત છે.
હા, આ સમજ ખરેખર પાયાની છે. અને પછી તેઓ એ સમજાવે છે કે પુરુષ અને સ્ત્રી જેવી ઓળખની શ્રેણીઓ ભાષા, સામાજિક નિયમો અને સત્તા દ્વારા કેવી રીતે રચાય છે અને ટકી રહે છે.
ચાલો હવે પુસ્તક પર આવીએ. જેન્ડર ટ્રબલ, આનો મુખ્ય સંદેશ, સેન્ટ્રલ આઈડિયા શું છે?
સૌથી મુખ્ય અને કદાચ સૌથી ચર્ચિત વિચાર જે છે એ છે પરફોર્મેટિવિટીનો. બટલર કહે છે કે જેન્ડર એ કોઈ આપણી અંદર રહેલો સ્થિર ગુણધર્મ કે આંતરિક સત્ય નથી.
એટલે એવું નહીં કે હું પુરુષ છું એટલે હું આમ વર્તન કરું છું, ના.
બટલર કહે છે લગભગ એનાથી ઉલટું છે. જેન્ડર એક પ્રકારનું પ્રદર્શન છે, એક એક્ટ છે જે આપણે સતત રોજબરોજ કરીએ છીએ. પણ અહીં થોડી સ્પષ્ટતા જરૂરી છે.
હા, કહો ને.
આ પ્રદર્શન એટલે કોઈ સ્ટેજ પર નાટક ભજવવા જેવું સભાનપણે કરાતું પરફોર્મન્સ નથી. આ પરફોર્મેટિવિટી છે.
પરફોર્મન્સ અને પરફોર્મેટિવિટી આ બે વચ્ચે શું ફરક છે?
પરફોર્મન્સમાં એક કરતા હોય છે જે જાણી જોઈને કોઈ ભૂમિકા ભજવે છે. પરફોર્મેટિવિટીમાં એ ક્રિયાઓ એટલી બધી વારંવાર અને સામાજિક દબાણ હેઠળ થાય છે કે કરતા પોતે જ એ ક્રિયાઓ દ્વારા રચાય છે.
ઓકે, થોડું વધુ સરળ રીતે સમજાવશો?
ચોક્કસ. વિચારો કે સમાજ આપણને નાનપણથી જ શીખવે છે કે છોકરાએ કેમ વર્તવું, છોકરીએ કેમ વર્તવું, કેવી રીતે ચાલવું, બોલવું, કયા કપડાં પહેરવા, કયા કામ કરવા, કઈ લાગણીઓ વ્યક્ત કરવી, આ બધું આપણે રોજ કરીએ છીએ.
હા, એ તો છે જ.
આ કોઈ એકવારની ઘટના નથી. આ સતત ચાલતું, શૈલીબદ્ધ અને મોટાભાગે અજાણતા થતું પુનરાવર્તન છે. આ પુનરાવર્તિત ક્રિયાઓ, હાવભાવ, બોલવાની રીત, આ બધું મળીને
ઓળખ બનાવે છે.
હા, આ સતત પુનરાવર્તનથી સમય જતાં એવો ભ્રમ પેદા થાય છે કે આપણી અંદર કોઈ કુદરતી, મૂળભૂત જેન્ડર ઓળખ છે. બટલરની દલીલ એ છે કે આ પ્રદર્શન પાછળ કોઈ અસલી જેન્ડર ઓળખ છુપાયેલી નથી. આ પ્રદર્શનો પોતે જ, એ પુનરાવર્તન પોતે જ ઓળખનો અનુભવ કરાવે છે. ક્રિયા ઓળખનું નિર્માણ કરે છે.
બાપરે, આ તો બહુ જ રેડિકલ વિચાર કહેવાય. એટલે અંદરની સાચી ઓળખ જેવું કંઈ નહીં?
બટલરના મતે આ અંદરની ઓળખનો ખ્યાલ જ એક સાંસ્કૃતિક કલ્પના છે, એક ભ્રમ છે. અને આ પુસ્તકનો એક મોટો હેતુ પણ આ જ છે. ઓળખ આધારિત રાજકારણ, જેને આઇડેન્ટિટી પોલિટિક્સ કહેવાય, એના પાયા પર સવાલ ઉઠાવવાનો, ખાસ કરીને નારીવાદમાં જે સ્ત્રીઓની એક સાર્વત્રિક, એકરૂપ કેટેગરી બનાવી દેવાઈ હતી, એની મર્યાદાઓ શું છે, એ કોને કોને બાકાત રાખે છે, એ બધું ઉજાગર કરવાનો.
અને પેલો બીજો ખ્યાલ, હેટરોસેક્સ્યુઅલ મેટ્રિક્સ, એ શું છે?
હા, એ પણ બહુ મહત્વનો ખ્યાલ છે. હેટરોસેક્સ્યુઅલ મેટ્રિક્સ એ એક જાણે અદૃશ્ય સામાજિક માળખું છે, એક ગોઠવણ છે જે એવો આગ્રહ રાખે છે કે ત્રણ વસ્તુઓ હંમેશા સુસંગત હોવી જોઈએ. વ્યક્તિનું જૈવિક લિંગ, સેક્સ, એની જેન્ડર ઓળખ, જેન્ડર, અને એની જાતીય ઈચ્છા, ડિઝાયર.
એટલે કે સ્ત્રી શરીર હોય તો એની ઓળખ સ્ત્રીની જ હોવી જોઈએ અને એને પુરુષ પ્રત્યે જ આકર્ષણ થવું જોઈએ. આવું
બરાબર આ માળખું આપોઆપ એમ માની લે છે કે આ જ કુદરતી અને સાચો ક્રમ છે. બટલર કહે છે કે આ માળખું ફરજિયાત, કમ્પલસરી છે, અને જે લોકો આ ચોકઠામાં બંધ નથી બેસતા, એમની ઓળખ અને ઈચ્છાઓને અકુદરતી અથવા ખોટી ગણાવીને દબાવવામાં આવે છે.
ચાલો, આ મુખ્ય વિચારો સમજ્યા પછી હવે પુસ્તકના પ્રકરણોમાં થોડા ઊંડા ઉતરીએ, અલબત્ત સરળતાથી. પહેલું પ્રકરણ છે સેક્સ, જેન્ડર, ઈચ્છાના વિષયો. અહીં મુખ્યત્વે શું વાત છે?
અહીં બટલર શરૂઆત જ નારીવાદના કેન્દ્રીય વિષય, સબ્જેક્ટ, એટલે કે સ્ત્રીઓ પર પ્રશ્ન ઉઠાવીને કરે છે. એ પૂછે છે કે જ્યારે આપણે સ્ત્રીઓ કહીએ છીએ ત્યારે આપણે કોની વાત કરી રહ્યા છીએ? શું આ એક શબ્દ બધાને સમાવી લે છે?
એટલે કે શું આ સ્ત્રીઓ શબ્દ પોતે જ સમસ્યા નથી ઊભી કરતો? કદાચ અમુક પ્રકારની સ્ત્રીઓને જ ધ્યાનમાં રાખીને બનાવાયો હોય.
બિલકુલ. શું એ અજાણતા જ કોઈ એક પ્રકારની સ્ત્રીને દાખલા તરીકે શ્વેત, પશ્ચિમી, મધ્યમવર્ગીય, વિષમલિંગી આદર્શ બનાવી દે છે, અને બીજી ઘણી સ્ત્રીઓ, જેમ કે રંગીન સ્ત્રીઓ, ગરીબ સ્ત્રીઓ, લેસ્બિયન, ટ્રાન્સ સ્ત્રીઓ, એમને હાંસિયામાં ધકેલી દે છે?
એટલે કે સ્ત્રીઓ કોઈ એક સદન સમૂહ નથી.
ના.
અને આ જ પ્રકરણમાં તે સેક્સ જેન્ડર ભેદની પેલી ટીકા ફરી રજૂ કરે છે, જે આપણે પહેલાં વાત કરી કે સેક્સ કુદરતી અને જેન્ડર સાંસ્કૃતિક, એ ભેદ કરવો પણ પૂરતો નથી, કારણ કે કુદરતી શરીરની આપણી સમજ પણ સાંસ્કૃતિક લેન્સ વગર શક્ય નથી.
તો પછી શું કરવું જોઈએ?
બટલર સૂચવે છે કે નારીવાદે સ્ત્રીઓની વ્યાખ્યા બાંધવાને બદલે આ સ્ત્રી અને પુરુષ જેવી શ્રેણીઓ પોતે કેવી રીતે રચાય છે, કોના દ્વારા રચાય છે અને કોને ફાયદો પહોંચાડે છે, એની તપાસ કરવી જોઈએ. પેલું હેટરોસેક્સ્યુઅલ મેટ્રિક્સ કેવી રીતે આ શ્રેણીઓને મજબૂત કરે છે, એ સમજવું જોઈએ. આવે છે પ્રતિબંધ, મનોવિશ્લેષણ અને હેટરોસેક્સ્યુઅલ મેટ્રિક્સનું ઉત્પાદન અને સાદી ભાષામાં કેમ સમજી શકીએ?
હા, એ સાચું છે કે આ પ્રકરણમાં ફ્રોઇડ, લાકાન, લેવી સ્ટ્રોસ જેવા વિચારકોના ઘણા સંદર્ભો છે, પણ એનો મુખ્ય મુદ્દો પકડવો બહુ અઘરો નથી.
શું છે મુખ્ય મુદ્દો?
મુખ્ય મુદ્દો એ છે કે આપણી જે સ્થિર લાગતી જેન્ડર ઓળખ છે, હું પુરુષ છું કે હું સ્ત્રી છું, એ ખરેખર કેવી રીતે બને છે. બટલર અહીં મનોવિશ્લેષણ અને માનવશાસ્ત્રનો ઉપયોગ કરીને દલીલ કરે છે કે આ ઓળખ ઘણીવાર અમુક શક્યતાઓને દબાવીને અથવા નકારીને બને છે.
કઈ શક્યતાઓને નકારીને?
સમાજમાં અમુક વસ્તુઓ પર પ્રતિબંધ હોય છે ને, જેમ કે વ્યભિચાર નિષેધ, ઇન્સેસ્ટ ટેબુ, કે પછી સમલૈંગિક ઇચ્છાઓ. બટલર કહે છે કે આ પ્રતિબંધો, ખાસ કરીને સમલૈંગિક જોડાણોનો અસ્વીકાર, આપણી વિષમલિંગી અને સ્થિર જેન્ડર ઓળખ ઘડવામાં બહુ મોટો ભાગ ભજવે છે.
દાખલા તરીકે
છોકરાની જે પુરુષવાચી ઓળખ બને છે, તે ઘણીવાર તેનામાં રહેલી સ્ત્રી જેવી ગણાતી શક્યતાઓ અને સમલૈંગિક જોડાણની શક્યતાના અસ્વીકાર પર આધારિત હોય છે. આ અસ્વીકાર કરવો પડે છે કારણ કે સમાજનું દબાણ છે.
અને આનાથી શું થાય છે?
બટલર કહે છે કે આ નકાર કે દમન એક પ્રકારની અજાણી ખિન્નતા, મેલેન્કલી, પેદા કરે છે, જે આપણી સ્થિર લાગતી ઓળખના પાયામાં જ રહેલી છે. એટલે કે આપણી જેન્ડર ઓળખ ભલે બહારથી ગમે તેટલી મક્કમ લાગે, અંદરથી તે હંમેશા પેલી નકારેલી શક્યતાઓના કારણે અસ્થિર રહે છે. એ સતત ભયમાં જીવે છે કે ક્યાંક પેલી દબાવેલી વસ્તુ બહાર ન આવી જાય.
સમજાઈ રહ્યું છે. હવે ત્રીજું પ્રકરણ, વિઘટનકારી શારીરિક કૃત્યો. અહીં પાછી પેલી પર્ફોર્મેટિવિટીની વાત આવે છે, પણ શરીરના સંદર્ભમાં, ખરું ને?
હા, બરાબર. અહીં બટલર સિદ્ધાંતને શરીર અને પ્રદર્શનના સ્તરે લાવે છે. તે ફરી ફૂકોના વિચારોનો સહારો લે છે કે આપણું શરીર કંઈ ખાલી જૈવિક વસ્તુ નથી. સમાજ, સત્તા, નિયમો, આ બધું સતત આપણા શરીરને આકાર આપે છે, એને શિસ્તબદ્ધ કરે છે.
અને જેન્ડર આ શિસ્તનું એક મોટું સાધન છે.
બિલકુલ. આપણે કેવી રીતે ચાલીએ, કેવી રીતે બેસીએ, આપણો અવાજ કેવો છે, આપણે કેવી રીતે હસીએ, આ બધું જ સૂક્ષ્મ રીતે જેન્ડરના સામાજિક નિયમો દ્વારા ઘડાયેલું હોય છે.
અને અહીં પરફોર્મન્સ વી પરફોર્મેટિવિટીનો ભેદ વધુ સ્પષ્ટ થાય છે.
હા, પરફોર્મન્સ એટલે જાણી જોઈને કોઈ ભૂમિકા ભજવવી, જેમ કે કોઈ અભિનેતા કરે. પણ પરફોર્મેટિવિટી એટલે સમાજના નિયમોનું લગભગ ફરજિયાતપણે જાણીએ અજાણીએ રોજબરોજ થતું પુનરાવર્તન. આપણે આ નિયમોનું પાલન એટલી હદે કરીએ છીએ કે તે આપણને કુદરતી લાગવા માંડે છે. આ પુનરાવર્તન જ સાચી આંતરિક ઓળખનો ભ્રમ પેદા કરે છે.
આ સમજવા માટે ડ્રેગનું ઉદાહરણ બહુ જાણીતું છે ને, એ કેવી રીતે કામ કરે છે?
હા, ડ્રેગનું ઉદાહરણ બહુ મહત્વનું છે. ડ્રેગ એટલે જ્યારે કોઈ વ્યક્તિ, ઘણીવાર પુરુષ, વિરુદ્ધ જાતિના સ્ત્રીના કપડાં પહેરીને એમના હાવભાવ, શૈલી વગેરેનું અતિશયોક્તિભર્યું અનુકરણ કરીને પરફોર્મ કરે. બટલર કહે છે કે ડ્રેગ ક્વીન કોઈ અસલી સ્ત્રીની નકલ નથી કરતી.
તો શું કરે છે?
એ સ્ત્રીત્વના જે સામાજિક કોડ્સ છે, જે નિયમો છે, જે શૈલીઓ છે, એની પેરોડી કરે છે. એટલે કે વ્યંગાત્મક નકલ કરે છે.
એટલે કે એ સ્ત્રી હોવું એટલે શું, એના વિચારની જ મજાક ઉડાવે છે એમ.
હા, અને આમ કરીને તે એક બહુ મોટી વાત ઉજાગર કરે છે. એ બતાવે છે કે બધું જ જેન્ડર, પછી તે પુરુષત્વ હોય કે સ્ત્રીત્વ, એ મૂળભૂત રીતે એક પ્રકારનું અનુકરણ જ છે, જેની પાછળ કોઈ ઓરિજિનલ કે અસલી જેન્ડર નથી. ડ્રેગ આપણને યાદ અપાવે છે કે આપણે જેને નોર્મલ જેન્ડર માનીએ છીએ, તે પણ આવા જ સામાજિક નિયમો અને શૈલીઓનું સતત પુનરાવર્તન જ છે. જાણે કે નકલોની નકલો છે, જેનું કોઈ મૂળ નથી. આ રીતે ડ્રેગ જેન્ડરના કુદરતી અને સ્થિર હોવાના દાવાને ખુલ્લો પાડે છે, એને પરેશાન કરે છે. અને આ પુસ્તકનો નિષ્કર્ષ છે પેરોડીથી રાજકારણ સુધી. અહીં બટલર પોતાના આ બધા જ સૈદ્ધાંતિક વિચારોની રાજકીય અસરો શું છે એના પર આવે છે. હવે સવાલ એ થાય કે જો સ્ત્રીઓ જેવી કોઈ સ્થિર, એકરૂપ, સાર્વત્રિક શ્રેણી જ ન હોય, તો પછી નારીવાદી રાજકારણનો આધાર શું બની શકે?
હા, આ બહુ જ મોટો સવાલ છે. કારણ કે મોટાભાગની સામાજિક ચળવળો કોઈક ને કોઈક ઓળખ, અમે દલિત, અમે સ્ત્રીઓ, અમે ખેડૂતો, ના આધારે જ સંગઠિત થતી હોય છે. જો એ ઓળખ જ અસ્થિર હોય તો પછી?
બટલરનો જવાબ બહુ રસપ્રદ છે. તે કહે છે કે રાજકારણ માટે આવી સ્થિર, એકરૂપ ઓળખ હોવી જરૂરી નથી. ઉલટાનું આવી ઓળખ ઘણીવાર બાકાત રાખનારી બની જાય છે. એના બદલે તે ગઠબંધન આધારિત રાજકારણની વાત કરે છે.
ગઠબંધન એટલે કે જુદા જુદા જૂથો ભેગા થાય?
હા, એવા જુદા જુદા લોકો કે જૂથો જેમની ઓળખ ભલે અલગ અલગ હોય પણ જેઓ સમાન પ્રકારના દમનકારી સામાજિક નિયમો જેમ કે પેલું હેટરોસેક્સ્યુઅલ મેટ્રિક્સ કે પછી જાતિવાદ કે વર્ગભેદ આ બધાનો સામનો કરી રહ્યા હોય તેઓ કોઈ ચોક્કસ મુદ્દા પર ભેગા મળીને કામ કરે.
ઓળખને બદલે સહિયારા રાજકીય લક્ષ્ય પર ભાર.
બરાબર. અને રાજકીય ક્રિયા ક્યાં રહેલી છે? એ જેન્ડરના પ્રસ્થાપિત નિયમોને પરેશાન કરવામાં રહેલી છે.
પરેશાન કરવું એટલે?
એટલે કે એવા સામૂહિક કાર્યો કરવા જે જેન્ડરના સ્વીકૃત દ્વિસંગી પુરુષ સ્ત્રી માળખાને પડકારે, જે બતાવે કે આ નિયમો કેટલા કૃત્રિમ છે. નોન બાઇનરી અભિવ્યક્તિઓનો પ્રસાર કરવો, સમાજ જેને નોર્મલ કહે છે એની સામે સવાર ઊભા કરવા. ધ્યેય કોઈ સાચી જેન્ડર ઓળખ શોધી કાઢવાનો નથી, પણ એવી રાજકીય અને સામાજિક વાસ્તવિકતા બનાવવાનો છે જ્યાં ઓળખની આ કઠોર શ્રેણીઓ આપણા જીવન પર ઓછી સત્તા ભોગવે. આ રાજકારણ સ્થિર ઓળખ પર નહીં પણ ક્રિયા, સહયોગ અને વિઘટન પર ભાર મૂકે છે.
વાહ, ખરેખર આખા પુસ્તકની આ સફર મગજને કસરત કરાવે તેવી છે. તો જો આપણે આ ચર્ચામાંથી મુખ્ય શીખ, મુખ્ય સંદેશા તારવવા હોય તો શું કહી શકીએ? મારા મનમાં તો પહેલો મુદ્દો પહેલો જ આવે છે, જેન્ડર એ આપણે છીએ તે નથી પણ આપણે કરીએ તે છે. ઇટ્સ પરફોર્મેટિવ.
બરાબર, એ પહેલો અને કદાચ સૌથી પ્રભાવશાળી મુદ્દો. બીજો કે કુદરતી જૈવિક લિંગ સેક્સ અને સામાજિક લિંગ જેન્ડર વચ્ચેનો જે ભેદ આપણે માનીએ છીએ એ પણ એટલો સ્પષ્ટ નથી. જેને આપણે કુદરતી કહીએ છીએ એ પણ સાંસ્કૃતિક દ્રષ્ટિથી રંગાયેલું છે. આ આપણને સમાજમાં જેન્ડર ભૂમિકાઓ કુદરતી છે એવા દાવાઓ પર પ્રશ્ન ઉઠાવવા પ્રેરે છે.
ત્રીજું, આપણી ઓળખ, ખાસ કરીને જેન્ડર ઓળખ, કોઈ સ્થિર અંદરથી આવતું સત્ય નથી પણ પ્રવાહી છે અને સમાજ સાથેની આપણી ક્રિયાપ્રતિક્રિયા દ્વારા સતત બનતી રહે છે. પેલો સાચા સ્વનો વિચાર જ કદાચ એક ભ્રમ છે. આ સમજ આપણને પોતાની અને બીજાની ઓળખની જટિલતા અને વિવિધતા સ્વીકારવામાં મદદ કરે છે.
ચોથો મુદ્દો, પેલો હેટરોસેક્સ્યુઅલ મેટ્રિક્સનો ખ્યાલ. સમાજ કેવી રીતે ફરજિયાતપણે વિષમલિંગી સંબંધો અને ઓળખોને જ સામાન્ય અને સ્વીકાર્ય ગણે છે અને આ ધારણા જેન્ડરના દ્વિસંગી નિયમો સાથે કેટલી ગાઢ રીતે જોડાયેલી છે. આ સમજ LGBTQ+ સમુદાય પ્રત્યેના પૂર્વગ્રહો અને ભેદભાવના મૂળ સુધી પહોંચવામાં મદદરૂપ થઈ શકે છે.
છેલ્લો પાંચમો મુદ્દો, રાજકારણ કરવાની એક નવી રીત. ઓળખના કઠોર દાવાઓ પર આધારિત જૂથવાદને બદલે સહિયારા રાજકીય લક્ષ્યો માટે ગઠબંધન બનાવવાનો વિચાર અને એવી રાજકીય ક્રિયાઓ પર ભાર મૂકવો જે જેન્ડરના દમનકારી નિયમોને પરેશાન કરે અને પડકારે, એની કૃત્રિમતાને ઉજાગર કરે, જેમ કે પેરોડી અને ડ્રેગ.
અને આ પુસ્તકમાં ખરેખર અમુક વાક્યો એવા છે જે સીધા મગજમાં ઉતરી જાય, જેમ કે પેલો વિચાર કે જેન્ડરની અભિવ્યક્તિઓ પાછળ કોઈ જેન્ડર ઓળખ નથી. તે ઓળખ તે અભિવ્યક્તિઓ દ્વારા જ રચાય છે જે તેના પરિણામો હોવાનું કહેવાય છે. મતલબ કે આપણે અમુક રીતે વર્તીએ છીએ એટલે આપણે પુરુષ કે સ્ત્રી છીએ એવું નથી, પણ આપણે પુરુષ કે સ્ત્રી તરીકે વર્તવાની ક્રિયાઓ વારંવાર કરીએ છીએ એટલે ઓળખ બને છે. ક્રિયા પહેલા આવે છે.
હા, આ ખરેખર ઊંધું વિચારવા જેવું છે. અને બીજો એક વિચાર જે પરફોર્મેટિવિટી કેવી રીતે કામ કરે છે એ સમજાવે છે. જેન્ડર એ શરીરનું પુનરાવર્તિત શહીકરણ છે, અત્યંત કઠોર નિયમનકારી માળખામાં પુનરાવર્તિત કાર્યોનો સમૂહ છે જે સમય જતાં કુદરતી અસ્તિત્વનો દેખાવ ઉત્પન્ન કરવા માટે ઘટ્ટ થાય છે. એટલે કે રોજબરોજની નાની નાની સતત થતી ક્રિયાઓ, ચોક્કસ શૈલીઓ અને કડક સામાજિક નિયમો, આ બધું મળીને જેન્ડરને જાણે કુદરતી અને નક્કર બનાવી દે છે.
અને રાજકારણના સંદર્ભમાં પેલો મુદ્દો પણ મહત્વનો છે કે નારીવાદ માટે નિર્ણાયક કાર્ય એક જ પાયો સ્થાપિત કરવાનું નથી, પરંતુ સ્ત્રીઓ અને પુરુષોની શ્રેણીના ઉત્પાદનની જ પૂછપરછ કરવાનું છે. મતલબ કે કોણ સ્ત્રી છે એની વ્યાખ્યા નક્કી કરવા કરતાં આ સ્ત્રી અને પુરુષ જેવી કેટેગરીઓ પોતે સત્તા દ્વારા કેવી રીતે બને છે અને જળવાય છે એની તપાસ કરવી વધુ જરૂરી છે.
આ બધી વાતો બહુ જ ઊંડી અને સૈદ્ધાંતિક લાગે છે, પણ સવાલ એ થાય કે આ બધું જાણવાથી સામાન્ય જીવનમાં, રોજિંદા વ્યવહારમાં શું ફેર પડે? શું આ વિચારો કોઈ રીતે ઉપયોગી છે?
અરે, ચોક્કસ ઉપયોગી છે. ભલે સિદ્ધાંત જટિલ લાગે પણ એની અસરો આપણી આસપાસ જ જોવા મળે છે. દાખલા તરીકે વ્યક્તિગત સ્તરે સ્વસ્વીકૃતિ માટે આ વિચારો બહુ મહત્વના બની શકે છે.
કેવી રીતે?
જે લોકો પરંપરાગત સ્ત્રી પુરુષના દ્વિસંગી ચોકઠામાં બંધ બેસતા નથી, જેમ કે નોન બાઇનરી લોકો, ટ્રાન્સજેન્ડર લોકો કે જેન્ડર નોન કન્ફોર્મિંગ લોકો, એમના માટે બટલરના વિચારો એક ભાષા પૂરી પાડે છે, એક સમજ આપે છે. એ સમજાવે છે કે એમની ઓળખ અકુદરતી કે ખોટી નથી, કારણ કે મૂળભૂત રીતે તો બધી જ જેન્ડર ઓળખ અમુક અંશે સામાજિક રીતે નિર્મિત અને પરફોર્મેટિવ છે. આનાથી સ્વસ્વીકૃતિ વધે છે.
હા, એ બહુ મહત્વની વાત છે, અને કદાચ વાલીપણા અને શિક્ષણમાં પણ આનો ઉપયોગ થઈ શકે, ખરું ને?
બિલકુલ. બાળકોને નાનપણથી જ છોકરા તો રડે નહીં કે છોકરીઓએ તો ગણિત ન ભણાય જેવા રૂઢિચુસ્ત જેન્ડરના બીબામાં ઢાળવાને બદલે તેમની અભિવ્યક્તિ અને પસંદગીઓ માટે વધુ મોકળાશ આપવા માટે આ વિચારો પ્રોત્સાહિત કરે છે. શાળાઓમાં જેન્ડર ન્યુટ્રલ શૌચાલયની વાત હોય કે અભ્યાસક્રમમાંથી જેન્ડર સ્ટીરિયોટાઇપ્સ દૂર કરવાની વાત હોય, આ બધા પાછળ ક્યાંક ને ક્યાંક આ સમજ કામ કરે છે.
અને સામાજિક કે રાજકીય સ્તરે
ત્યાં પેલો ગઠબંધનનો વિચાર બહુ કામનો છે. આપણે જોઈએ છીએ કે સમાજમાં ઘણા અલગ અલગ જૂથો હાંશિયામાં ધકેલાયેલા છે, જાતિ, લિંગ, ધર્મ, વર્ગ, જાતીયતાના આધારે. બટલરના વિચારો આપણને એ સમજવામાં મદદ કરે છે કે આ બધા જૂથો ભલે અલગ દેખાતા હોય, પણ ઘણીવાર તેઓ એક જ પ્રકારના કઠોર સામાજિક નિયમો અને સત્તાના માળખાનો ભોગ બનતા હોય છે. એટલે તેઓ ઓળખના વાળા બાંધવાને બદલે સહિયારા મુદ્દાઓ પર ભેગા મળીને વધુ અસરકારક રીતે લડી શકે છે.
અને આપણે જે મીડિયા અને પોપ કલ્ચર જોઈએ છે એને સમજવામાં પણ આ મદદરૂપ થાય.
ચોક્કસ. આપણે ફિલ્મો, ટીવી શો, જાહેરાતો જોઈએ ત્યારે આપણે વધુ સભાન બની શકીએ કે એ કેવી રીતે જેન્ડરના સામાન્ય ખ્યાલોને રજૂ કરે છે, એને મજબૂત કરે છે કે પછી ક્યારેક એને પડકારે પણ છે. જ્યારે કોઈ નોન બાઇનરી સેલિબ્રિટી પોતાની ઓળખ વિશે વાત કરે કે ડ્રેગ કલ્ચર મુખ્યધારામાં આવે, ત્યારે બટલરના દૃષ્ટિકોણથી જોઈએ તો આ માત્ર મનોરંજન નથી, પણ એ જેન્ડરના નિયમોને પરેશાન કરતા, વિઘટન કરતા રાજકીય કૃત્યો પણ છે.
તો આ બધી રસપ્રદ ચર્ચા પછી મારા માટે સૌથી મોટો સારાંશ કે શીખ એ છે કે જે બાબત મને અત્યાર સુધી સાવ કુદરતી અને વ્યક્તિગત લાગતી હતી, એટલે કે મારી પોતાની જેન્ડર ઓળખ, એ પણ ખરેખર તો કેટલી બધી જટિલ સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓનું પરિણામ છે. આ જાણવું થોડું અસ્વસ્થ કરનારું છે, પણ સાથે સાથે આંખ ખોલનારું પણ છે.
અને મારા માટે સૌથી રોમાંચક વાત એ છે કે જો જેન્ડર એક કૃત્ય છે, એક પરફોર્મન્સ છે, તો એનો અર્થ એ કે તેમાં પરિવર્તનની, બદલાવની સંભાવના હંમેશા રહેલી છે. એનો અર્થ એ નથી કે બદલાવ લાવવો બહુ સહેલો છે, કારણ કે સામાજિક દબાણ અને નિયમો બહુ શક્તિશાળી હોય છે. પણ આ વિચાર આપણને એ કલ્પના કરવાની શક્યતા આપે છે કે આપણે આ કૃત્યને અલગ રીતે પણ ભજવી શકીએ છીએ. ઓળખ કોઈ પથ્થરની લકીર નથી જેને ભૂંસી ન શકાય.
સાચી વાત. તો મુખ્ય સંદેશ એ લઈ શકાય કે આપણે સમાજે બનાવેલી જે શ્રેણીઓ છે, પુરુષ, સ્ત્રી, સામાન્ય, અસામાન્ય, એને આંખ મીચીને સ્વીકારી ન લેવી જોઈએ. જે આપણને સાવ કુદરતી લાગે છે તેના પર પણ વિવેચનાત્મક રીતે વિચારવાની જરૂર છે.
બરાબર. અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જઈએ. જો બટલર સાચા હોય અને જેન્ડર હકીકત ઓછી અને કૃત્ય વધુ હોય, તો આ સમજ ભલે થોડી અસ્થિર કરનારી લાગે, કારણ કે તે આપણી ઓળખની નિશ્ચિતતા પર સવાલ ઉઠાવે છે. પણ શું એ મુક્ત કરનારી પણ નથી? શું તે આપણને આપણી જાતને અને બીજાને વધુ મોકળાશથી, ઓછા પૂર્વગ્રહો અને ઓછા પ્રતિબંધો સાથે જોવાની અને જીવવાની નવી શક્યતાઓ નથી ખોલી આપતી? આપણે પોતે આ કૃત્ય દરરોજ કેવી રીતે કરી રહ્યા છીએ અને શું તેને અલગ રીતે, વધુ મુક્ત રીતે કરવાની કોઈ શક્યતા છે? આ પ્રશ્ન કદાચ આપણી સાથે રહી જાય.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.